પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 58-59 નો સાર.
જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વિવેક સાત આચારોથી યુક્ત અને કાયતન પરિગ્રહ પ્રપંચની સર્વથા રહી એવા વિગ્રહ પૂજનીય પંચમ ગતિને પ્રાપ્ત કરવા માટે પંચમ ભાવની સ્વરૂપ
જ્ઞાન દર્શન ચારિત્ર આદિ પાંચ આચારો હોય છે. જ્ઞાન દર્શન ચારિત્ર અંતરના આચારો એ જ કાર્ય કરે છે. બહારના આચારો શુભાચાર એની સાથે હોય છે. જ્ઞાન આચાર, દર્શનાચાર, ચારિત્ર આચાર એ બધા શુભ ભાવ સાથે હોય ને અંતરમાં શુદ્ધ આચારો આચાર્ય મુનિરાજોને પ્રગટ્યા હોય છે, આચાર્યદેવને પ્રગટ્યા હોય છે. જ્ઞાન જ્ઞાન રૂપે પરિણતિ, જ્ઞાનની તીક્ષણતા, જ્ઞાન આચાર, જ્ઞાન સ્વરૂપ આત્મા જ નાયક છે. એમાં જે પરિણતિ, જ્ઞાન આચાર, દર્શન સ્વરૂપ આત્મા, દર્શન સ્વરૂપ જે આત્મા પ્રતિકરૂપ સમ્યક દર્શન આદિ એ આચારો, એ આચાર એની પરિણતિ રૂપ આચાર, અવલોકન રૂપ દર્શન સમ્યક દર્શનના આચારો એના આચાર રૂપે પરિણતિ છે. એની ચારિત્ર રૂપે પરિણતિ છે. જે અંતરમાં વિશેષ વિશેષ લિંગતા મુનિરાજની છે, છઠ્ઠી સાતમી ગુણસ્થાને જોડી રહ્યા છે. એક અંતરમુદ બહાર આવીને તરત અંતરમાં જાય એવી સહજ દશા છે. બહાર જાજી વાર ટકી શકતા જ નથી. અંતરમાં અંતરમૂર્તે અંતરમૂર્તે લીન થઈ જાય છે. એવી ચારિત્ર દશા પ્રગટ થઈ છે. વારંવાર અંતરમૂર્તે સ્વરૂપમાં જાય છે એવી ચારિત્ર દશા મુનિની છે. ચોથું, પાંચમું અને છઠ્ઠું, સાતમા ગુણસ્થાની ભૂમિકા આવી ગયેલા છે. જ્ઞાન દર્શન ચારિત્ર તપાચાર આ નાયકની વિશેષ વિશેષ તીક્ષણતા, એની વિશેષ પ્રતાપ એને પ્રગટ થયો છે. નાયકની તીક્ષણતા એવી જાતનો તપ છે, એવી જાતનું બળ છે કે એ બળ એવા જ્ઞાન દર્શન ચારિત્રમાં એવું બળ વાપરી રહ્યા છે. તપાચાર અને વીર્યાચાર અને શુભ ભાવ એની સાથે રહેલા છે. જ્ઞાનાચારમાં શુભ ભાવમાં જ્ઞાનમાં અંતરમાં જે જ્ઞાન છે, આ આચાર અંગાદિક સૂત્રોનું જ્ઞાન, કેટલાક મુનિઓને એ બધા અંગોનું જ્ઞાન, પૂર્વનું જ્ઞાન, એવા બધા જ્ઞાનો પ્રગટ્યા હોય છે. એ જ્ઞાનની અંદર વારંવાર વારંવાર એની વારંવાર સ્મરણ કર્યા કરે, એની જાતનું વિચારો કર્યા કરે, એને જ્ઞાનાચાર છે. એ દર્શનાચાર છે, સમ્યક દર્શન. એ આચારો શુભ ભાવમાં જે પ્રતીક પ્રગટ થઈ છે, દેવ ગુરુ શાસ્ત્રના ડગાવા ડગેની આત્મશ્રદ્ધા અને વ્યવહાર શ્રદ્ધા બે સાથે છે. એમાં આચાર પરિણામ નિશંકિતાદી આવે ગુણો છે, બધે આમાં જેના આચારો છે. જ્ઞાનમાં જે એના જ્ઞાનના જે આચારો હોય બધા, એ જ્ઞાનનું વારંવાર એનું ફેરવવું, ભણવું, શાસ્ત્ર સ્વાધ્યાયો કરવી બધા, અને અંતરમાંથી જ્ઞાન પ્રગટેલા હોય છે. મુનિરાજોને અંગ પૂર્વ આદિના આ દર્શનાચાર, ચારિત્રાચાર, પંચ મહાવ્રત જે શુભમાં છે એનું વારંવાર એ પ્રમાણે એનું પરિણમન થયા કરે. શુભ ભાવોમાં તપાચારી 12 પ્રકારના તપ છે. બાહ્ય તપ ને અભ્યંતર તપ, એ તપોમાં જેનો વારંવાર એને અભ્યાસ શુભ ભાવોમાં અભ્યાસ કરે છે, એને અખતરાઓ કરે છે. પોતાની લીનતા કેટલી છે એ લીનતા એને અનેક જાતના તપો કરે છે. કેટલા 6 મહિના ઉપવાસ, એવી જાતના મહિના મહિનાના ઉપવાસ, એવા એક મહિનાના ઉપવાસ 6 મહિના કરતા હશે. ઋષભદેવ ભગવાનને 12 મહિના સુધી ઉપવાસ છે. 12 મહિનાનું આવે છે ને, પછી હાર લેવા જાય છે. એવી જાતને શુભ ભાવ, એવી જાતના હાર પણ લેતા નથી. એવા તપાચાર એમાં પાછું વીર્ય બળ પણ એટલું ફોરવેલું હોય છે. એવું પરાક્રમ કે ગમે એવા ઉપસર્ગો પરિસરો આવે તેમાંથી પાછા હટતા નથી. એવા ધ્યાન કરે છે ઉપસર્ગો પરિસરોમાં જે ડકતા નથી. ટાઢ તડકાના પરિશ્રમો પડે તો ઉપર પર્વત ઉપર ઉનાળામાં ધ્યાન કરે, શિયાળામાં નદી કિનારે કરતા હોય છે, એવી જાતના ઉગ્ર ઉગ્ર તપ કરે, અનેક જાતનો તપ કરે છે. હાલમાં એટલા કડક અભિગ્રહ ધારે છે કે અમુક જે રીતે મળે તો જ હાર લેવો, એવી જાતના અભિગ્રહ કડક કડક હોય છે. કે આજ અમુક જાતનો અમુક માણસ અમુક એવી જાતના અનેક જાતના અભિગ્રહ ધારતા હોય છે. એ બધા પણ એમને જો ઉદય હોય તો પાર પડે છે, નહીતર તરતમાં લીન થઈ જાય છે. એવી જાતના આચારો બહારમાં અંતરમાં વારંવાર છઠ્ઠે સાતમે ગુણ સાથે જોડતા નાયક ધારાની ઉગ્રતા કરે છે. દ્રષ્ટિ તો છે, જ્ઞાન છે, પણ ચારિત્રની ઉગ્રતા કરાય એમાં અંતરમાં તપાચાર, વિર્યાચાર, ચારિત્રાચાર, અંતરમાં નાનાચાર, દર્શનાચાર બધું અંતરમાં ઉગ્ર કરે છે, બહારમાં આવી રીતે કરે. એવા મુનિ રાજુ પંચાચારથી સહિત હોય છે, સહિત હોય છે. બહારનો પરિગ્રહ ને અંતર પરિગ્રહ, અંતરના જે આ વિભાવના પરિગ્રહ, જે પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન, એ બધા પરિગ્રહથી રહી ગયા છે. અને અંતર સંજોળનો એક અલ્પ કસાયેલો છે, બધા પરિગ્રહ થઈ ગયા છે. બહારનું તો બધો ત્યાગ કરી દીધું છે. બહારનો પરિગ્રહ એક શરીર માત્ર છે, એ બધા પરિગ્રહના પ્રપંચ થઈ જઈ જાય થઈ ગયા છે. પણ આ કોને હોય? જ્ઞાન જ્ઞાન દર્શન ચારિત્ર તપાચાર મુનિઓને હોય છે. એવા વિદ્વાનો પણ પુરસ્મરણ કરે છે. આવા વિદ્વાનો આવા મુનિરાજો પંચમ ગતિને પ્રાપ્ત થવાને માટે પંચમ ભાવને પંચમ ગતિ કેવી રીતે પ્રાપ્ત થાય? એ આ ચાર ગતિમાં અનાધિકાળથી પરિભ્રમણ થયા કર્યું છે. દેવલોકમાં અનંતવાર ગયો, મનુષ્યમાં અનંતવાર થયો, તિર્યંચ અનંતવાર થયો, નરકમાં અનંતવાર ગયો, ચારે બાજુ અનંત અનંતવાર પરિભ્રમ ચારે ગતિમાં કર્યું. એવી પંચમ ગતિ પ્રાપ્ત, પંચમ ગતિ બાકી રહી છે. એવી પંચમ ગતિની પ્રાપ્તિ કઈ રીતે થાય? કે પંચમ ભાવનું સ્મરણ કરે તો પંચમ ગતિ પ્રાપ્ત થાય. અમે અનાદિકાળથી ચાર ભાવમાં ઉભો છે એટલે ચાર ગતિની પ્રાપ્તિ છે. ક્ષયોપમ, અક્ષાયક અને ઉપશમ, એ બધા સાપેક્ષ ભાવો છે, ઉદય ભાવ. જે અનાદિકાળથી ઉદય ભાવ તેને ક્ષયોપમ ભાવ તો છે. આ ક્ષાયક ને ઉપશમ જે અંતરથી ઉપશમ ભાવ પ્રગટે તો પ્રગટ નથી. ઉપશમ જે ઉદય નો ઉપશમ જે એવી જાતનો ઉપશમ છે એ બીજા તો પ્રગટ. ક્ષાયક ભાવ જે ક્ષાયક એવું તો થયું નથી કે જે ફરી ન થાય, એવું તો ક્ષાયક છે નહીં, વાસ્તવિક તો છે નહીં, આવી જાતનું છે. બધા ઉદય ભાવ ને ક્ષયોપમ ભાવ ને ઉપશમ ને એ તો બધું કેવા માત્ર ઉપશમ નથી તો કહે છે. પણ પંચમ ગતિનું સ્મરણ કરે, પંચમ ગતિ કેમ પ્રાપ્ત થાય? પંચમ ભાવ પ્રાપ્ત કરે. એ પંચમ ભાવ જે પાંચમો પારિણામિક ભાવ છે, એ પારિણામિક ભાવને જો ગ્રહણ કરે તો પંચમ ગતિની પ્રાપ્તિ થાય. એ મૂળ વસ્તુ છે, પારિણામિક ભાવ મૂળ વસ્તુ સ્વરૂપ વસ્તુ રૂપે જે છે પારિણામિક ભાવ અનાદિ અનંત, એનું સ્મરણ કરે, એનું ભજન કરે તો પંચમ ગતિની તો પ્રાપ્તિ થાય છે. એ પંચમ પારિણામિક ભાવ છે. એ ઉદય ભાવ પરથી દ્રષ્ટિ છોડી દે તો બધા ક્ષયોપમ ભાવ અધૂરી પૂરી પડી આવ્યો, એના ઉપરથી દ્રષ્ટિ છોડી બધા. આ ઉપશમ ભાવ એ જે અંશ થોડો કર્મનો ઉપશમ થયો અથવા ઉપશમ ભાવ પ્રાપ્ત થયો તો એ પર્યાય ઉપરથી દ્રષ્ટિ છોડી. ક્ષાયક ભાવ, ક્ષાયક ભાવની પર્યાય ઉપરથી દ્રષ્ટિ છોડી. બધા ભાવો ઉપરથી દ્રષ્ટિ તો બધા કર્મની અપેક્ષા વાળા ભાવ છે. સાપેક્ષની અપેક્ષા, કોઈમાં કર્મના ઉદયની અપેક્ષા ને કોઈની અભાવની અપેક્ષા, બધા અપેક્ષિત ભાવો પર દ્રષ્ટિ ચડી. જે નિરપેક્ષ ભાવ છે, પારિણામિક ભાવ, જેમાં કોઈની અપેક્ષા નથી, જે અનાદિ અનંત છે, જે પછી પ્રગટ થાય એ એવો ભાવ નથી તો અનાદિ અનંત શાશ્વતનો ભાવ છે, એનું સ્મરણ કર તો એમાંથી પંચમ ગતિની પ્રાપ્તિ થાય છે. પંચમ ભાવનું સ્મરણ કરે તો એમાં જ્ઞાન દર્શન ચારિત્ર તપ આચાર વિર્યાચાર બધું એમાં જ પ્રગટ થાય છે. બીજા કોઈ ભાવનું સ્મરણ કરવાથી, બીજા કોઈ ભાવનું ભજન કરવાથી પંચમ ગતિની પ્રાપ્તિ થતી નથી. પારિણામિક ભાવનું ભજન કરે, પારિણામિક ભાવને હૃદયમાં રાખીને એને ગ્રહણ કરે, એની મહિમા કરે, એને સ્મરણ કરે, તો જ પંચમ ગતિની પ્રાપ્તિ થાય છે. પંચમ ગતિ પ્રાપ્ત કરવી નથી, પણ આ અંતરમાંથી કોઈ પંચમ પર્યાય જે અંતરમાં આત્માની મુક્તિની પર્યાય અંતરમાં પ્રગટ થાય છે એની પ્રાપ્તિ કરવી છે. પંચમ પર્યાય નથી, પણ પંચમ મુક્તિ જે અંતરમાં મુક્તિની પર્યાય, એ પારિણામિક ભાવ અનાદિ અનંત મુક્ત સ્વરૂપ છે, એનું સ્મરણ કરવાથી, એને ગ્રહણ કરવાથી પંચમ આ પાંચમી ગતિની જે પર્યાય છે પ્રગટ, મુક્તિની પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે. બીજી બધી અધૂરી પર્યાય ઉપશમ ભાવ છે, એ સમ્યક દર્શનમાં ઉપશમ, ઉપશમ શ્રેણીનો ઉપશમ, એ બધું ઉપશમ પર્યાય, એ પર્યાય છે. સહાયકની પર્યાય એ પણ પર્યાય છે, એ વસ્તુ નથી. વસ્તુ અગાધ અનંત ગુણોથી ભરેલી છે ને આવો એક પર્યાય છે, અને એમાં અભાવની અપેક્ષા છે. અભાવ એના ઉપર દ્રષ્ટિ કરવાથી ને એની મહિમા કરવાથી એને એક એને જ ગ્રહણ કરવાથી પંચમ ગતિની પ્રાપ્તિ થતી નથી. એટલે કે આત્માની શુદ્ધ પર્યાય પ્રગટ થતી નથી. પંચમ ગતિ એટલે આત્માની શુદ્ધ પર્યાય પ્રગટ થતી નથી. માટે પારિણામિક ભાવને ગ્રહણ કરો. પારિણામિક ભાવ ગ્રહણ કરો કે જ્ઞાયક ભાવ ગ્રહણ કરો, કે દ્રવ ઉપર દ્રષ્ટિ મૂકો, કે શુદ્ધાત્માને ગ્રહણ કરો, બધું એક છે. બધું એમાં એક પણ છે. એને એકને ગ્રહણ કરવાથી એના ઉપર દ્રષ્ટિ સંભાળો, એ પંચમ ગતિની પ્રાપ્તિ થાય છે. એટલે એને સ્વાનુભૂતિની દશા પ્રાપ્ત થાય અને ધીરે ધીરે એમાંથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે. એટલું છે ને એમાં વિદ્વાનો લેખ્યા છે, પણ છે મુનિરાજ જ્ઞાન આચાર દર્શનાચાર્યાન છે. આચારો ક્યારે લાગુ કરે એ બધા મુનિ દશામાં લાગુ કરે છે. ફરીને બોલજે આખો શબ્દો પૂજનીય છે. અંતરથી કેવળ જ્ઞાની પર્યાય પ્રાપ્ત થાય પૂજનીય છે. આમ તો પૂજનીય છે ને, આમાં પૂજની પંચમ ગતિ ને પૂજનીય, પારિણામિક ભાવે પૂજનીય ને એનું ફળ આવે એ પૂજનીય છે. બધા કે છે ને આ એક પૂજ્ય નથી, બે પૂજ્ય છે, કે એક દ્રષ્ટિ પૂજ્ય, આ બે પૂજ્ય છે. અંદર આ દ્રવ દ્રષ્ટિ પૂજ્ય છે, દ્રષ્ટિ એમ એનું ફળ આવે એ પણ પૂજનીય છે. જે સાધક દશામાં જે ધ્યેય લીધું પારિણામિક ભાવ, એ પારિણામિક ભાવની પૂજનીય પરિણતિ એ પૂજનીય છે ને, આમ એનું ફળ એ પૂજનીય છે. સ્વાનુભૂતિની દશા જે પર્યાય છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ બધું પૂજનીય છે. કેવળ જ્ઞાની પર્યાય ને સિદ્ધ દશા બધું પૂજનીય છે. પૂજનીય એવી પંચમ ગતિને પ્રાપ્ત થાય છે, એ બધું પૂજનીય છે. બે ની અપેક્ષા જુદી વાત તો કરી હતી ને, તે રીતે બધા વચ્ચે કરી હતી. સ્વપ્ન આવતા હતા એ કઈ મને તો ખબર નથી, મને તો અંતરમાંથી આવ્યું છે. અંતરમાંથી આવ્યું તો એક 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 શબ્દ આમ તો પેલા છે એ કઈ મેં ગુરુદેવ આગળ કઈ સાંભળ્યું નથી, કે એમને તીર્થંકર ના સ્વપ્ન આવે છે એ કઈ મને ખબર નથી. કઈ ગુરુદેવ પેલા કેતા નતા, હું તો અંતર માં રાજકુમાર તીર્થંકર થયો, રાજકુમાર નું સ્વપ્ન એમને આવ્યું છે એ મને ખબર નથી. એ વાત બધાને વાત કરતા ગુરુદેવ કીધું એમને એમ કઈ માનતા હશે. ગુરુદેવ જેને શાસ્ત્રો આટલા, જેમણે આ બધું સ્થાનક વાસી માંથી આ બધા શાસ્ત્રો માંથી જેમણે નક્કી કર્યું આ માર્ગ સાચો છે, જે દરેક શાસ્ત્રમાં ઝીણવટથી બધું વિચારીને નક્કી કરનારા, એ કઈ એમ માનતા છે. આ બધું સ્વાનુભૂતિમાં એ બધામાં કેટલા પ્રશ્નો થયેલા છે એ કઈ એમ કીધું. જામનગર ને નથી રાજકોટ ને, પણ તે હીરાબેન બંગલો એ બોલી ગઈ, બધા ઘણે ઠેકાણે પ્રશ્નો પૂછેલા છે, એટલા થોડાક નથી પૂછેલા. તો એ થવાનો છે એમ ને, તીર્થંકર છું એટલે તીર્થંકર સ્વરૂપે, એટલે એ જાતની યોગ્યતા વાળું દ્રવ જ છે એવી જ. અંદર તીર્થંકર છું એવી જાતનું દ્રવ જ છે એવી જાત. શિવ રમણી રમનાર તું તું દેવનો, આ તું દેવનો દેવ આ ક્યાંથી આવ્યું? એ ચેપમાં બોલે તું દેવાધી દેવ છો આ ક્યાંથી આવ્યું? એવી નાનપણમાં એવું ક્યાંથી? સ્થાનક વાસીમાં કોઈ એવું કહેતા નહોતા કે આત્મા ભગવાન છે ને એવું ક્યાં હતું? સ્થાનક વાસીમાં આત્મા ભગવાન છે એવું કોણ માનતું તું? તો પોતે ગાયન જોડતા જોડતા તું હિ દેવનો દેવ, તું દેવનો દેવ છો, તું દેવાથી દેવ છું, એ કોને આવે આવું? ત્રિલોકી ના થઈ ચાંદલોકી હવે શું કેવું બહેન? એટલે ગુરુદેવ જમવાનો ગયા કે ઠીક નથી જાવું, થોડા ઘરે તેડવા આવ્યા કે તમે જમવા કેમ નથી? ઠીક નથી કઈ નઈ, તમે આવીને છાસ ભાત ખાજો, પણ આવો આમાં કોઈ તીર્થંકર થવાનું એવું કોઈ રહી જાય છે? ગુરુદેવને મોઢી કીધું તીર્થંકર હોય, તીર્થંકર દ્રવી તો એ લોકોને આવડે નહીં, પણ તીર્થંકર કોઈ થવાનો હોય એવા જીવ હોય અને એ રહી જાય તો માટે તમે આવો કીધું. સ્વપ્ન મને હું બે ને આ બધું સ્વપ્ન એના જોઉં છું નહીં એમ પાછું આવ્યું. બીજા ક્ષેત્ર નું ઊંચું શરીર, ઝરીના કપડા એ બધો મેળ, માથે પેટો સાફો બાંધેલ એ બધો મેળવાડવો, ખાજાના પોશાક કઈ ઓલા પહેરે છે ને ઓલા જાતના એ બધું મેળવાડવું. રાજકુમાર નું એવું, આ બધું ઓમ નું એવું, એટલે ચંદ્રના સ્વપ્ન પર તો એમને એમ થાય કે હું ચંદ્રમાં, આ ચંદ્રમાંથી આવ્યો છું, આ રાજકુમાર નો આશ્રયમાંથી, એમ કઈ નક્કી ન થાય, વિચારો આવે કે આ મને ચંદ્રમાં ના આટલા બધા સ્વપ્ન કઈ આવે છે? એ તો પોતે પ્રભાવશાળી રહ્યા ને, એટલે ચંદ્રમાં આવે, આખો આકાશ ચંદ્રમાંથી ભરેલું, એમ બધા સ્વપ્ન નો આવે કે યારે નેર કરો એમ થાય. તેમને પ્રભાવના સ્વપ્ન આવતા હોય, ચંદ્રના સ્વપ્ન આવે, આ રાજકુમાર થયું ને એટલે રાજકુમાર આવે એમ સંબંધ થઈ ગયો. બધું આવું ઉતારો છો એને ગ્રહણ કરી અને અહીંયા સ્થિત થઈ જાય, પચાવે છે. શું ભાવ કે છે? શું ભાવ તો નથી, ભોગ મળે છે દેવલોક ના અને બધા પદ મળે છે, એને તો કઈ બહાર નો બધા ભોગ મળે છે. આ એ કઈ આત્મા સુખ એમાં કઈ નથી, આત્મા મળતો નથી તો બહાર ના સંયોગ સારા શુભ પરિણામ ને લઈને આ બધું મળે છે બહારની સામગ્રી. આ જેને આ સંસ્થાનો રસ હોય એને પાંચ ઇન્દ્રિયના વિષયોના બધા સાધનો મળે છે, બાકી એમાં કઈ આત્માનું મળતું નથી. દેવલોકની સામગ્રી મળે બહુ, તો ચક્રવર્તી અને વાસુદેવની પદવીઓ મળે, એ કઈ આત્માને આત્મા એમાં મળતો નથી. એટલે એમ કેવા માંગે, શુભા શુભાવ બે સંસાર જ છે એમ કેવા માંગે છે. એમાં જ શુભાવથી દેવના સાધનો મળે એ એક જુદી વાત, પણ તોય એ બધું શુભ જ છે. ભાઈ તો એના આત્માને ઓળખે તો પોતે નિમિત્ત રૂપ નીવડે છે, બાકી બધું શુભ આત્માથી તો બધું જુદું જ છે. વૈરાગ કરાવે છે કે સુપ્રત બધું સુપ્રત. ભોગ્યો ને ભોગનું મૂળ છે, એમાં કઈ લાભ નથી. કરે તો શેને માટે આ બધું કરે? જો કરતો હોય કે સારું શરીર મળે, ધન મળે, સારી સામગ્રી મળે, એવા એવી જેને ઈચ્છા હોય તો સુકૃત તો બધું એવું ફળ આપે છે કે એનાથી કઈ આકુળતા ને દુઃખ ઉત્પન્ન થાય, બીજું કઈ નથી, કઈ સારું નથી. આચાર્ય કે છે ને, મને ગુરુ ના ઉપદેશ ની જે જમાવટ થઈ છે એની આગળ મને બધું તુચ્છ લાગે છે એમ કે છે. આમ જ મારા ચૈતન્ય આગળ મને મારા ગુરુ નો જે ઉપદેશ મળ્યો છે એની જે મારા હૃદયમાં જમાવટ થઈ છે એ જમાવટ આગળ બધું મને તો તુચ્છ લાગે છે. આ પૂન થી આ જે શુક્ર થી જે આ ઇન્દ્ર પદવી મળતી હોય કે આ પૃથ્વીનું રાજ મળતું હોય કે આ ત્રણ બધું ત્રણ લોકનું રાજ મળતું હોય તો મને એની કાંઈ કિંમત નથી, બધું તુચ્છ છે. મને તો મારા ગુરુએ જે ઉપદેશ આપ્યો એની જે જમાવટ અંદર થઈ છે એની આગળ મને બધું તુચ્છ લાગે છે. બસ એ ઉપદેશ મારા હૃદયમાં રહ્યો અને મને એ મારો આત્મા એ રૂપે પરિણમી ગયો. બસ એમ મુનિરાજ મુનિરાજ તો પરિણમી જ ગયેલા છે, પણ બસ મારે એક વિતરાકતા જોઈ છે, બીજું કાંઈ નથી જોયું. નિષ્ણાત નિશ્વર પરમ તત્વના અભ્યાસમાં જે નિષ્ણાત ને ચતુર છે, પરમ તત્વ જે ચૈતન એના અભ્યાસમાં જે ચતુર છે. પરમ તત્વ શું? પરમ તત્વને જેને પ્રગટ કર્યું છે, પરમ તત્વમાં જે વારંવાર લીન થાય છે, પરમ તત્વને જેને ગ્રહણ કર્યું છે એવા ચૈતન્ય જેને ગ્રહણ કર્યું છે. દરેક તત્વ જે તત્વ નવ તત્વ છે એમાં પરમ તત્વ જે ચૈતન્ય દેવી પરમ તત્વમાં નિષ્ણાત છે એના અભ્યાસમાં નિષ્ણાત ને ચતુર છે. એ પોતે પોતાના ચૈતન્ય તત્વનો જે અભ્યાસ કરી રહ્યા છે એમાં જે ચતુર છે નિષ્ણાત છે એવા ચિત્તવાળા મુનીશ્વર જોતો જ નથી. આ જે શુભ ભાવથી આ સંસાર મળે એવો ભાવ મુનિઓને જોતો નથી. આ ઘણી વાર અનંતકાળ દ્રવલિંગી મુનિ થયો અને શુભ ભાવો એટલા બધા થયા કે નવ ગ્રેવેક ગયો, એવા એવા ફળો મુનિને જોતા નથી. કે છે મુનિરાજ કે છે, મારે તો ભાવથી વિમુક્ત થાવ છે, મારે આ ભાવો નથી જોતા. જે જે પૂર્ણ બંધાય છે જે જે અમને ઈચ્છા પણ નથી, એ અમને પ્રિય કઈ લાગતા નથી. દ્રવલિંગ મુનિ છે ને અનંતવાળ નવ ગ્રેવકમાં ગયો, એ કઈ એનો કઈ ફળ ન આવ્યો. કે છે એ મુનિ પણ ઊંધી તો આ તો મુનિ પણ એવી જાતનું છે કે અમે તો અમારા પરમ તત્વ ના અભ્યાસ કરી છે.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો.